પક્ષ પકડ્યો તેને વિકલ્પ જ ગ્રહણ કર્યો. કોઈએ અબદ્ધ પક્ષ પકડ્યો, નિશ્ચય નહીં વાળો જે છે એને અબદ્ધ પક્ષનો પકડ્યો કે આત્મા કર્મને એડો જ નથી ને, એવો વિકલ્પ કરે છે, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો. જો જ્ઞાન ગ્રહણ ન કર્યું, વિકલ્પ ગ્રહણ કર્યો. એટલે આત્માનો ત્યાગ અને વિકલ્પનું ગ્રહણ. વિકલ્પનો ત્યાગ ને આત્માનું ગ્રહણ કરવું જોઈએ. અને કોઈએ બંને પક્ષ પકડ્યા તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું ગ્રહણ કર્યું. વિકલ્પ એનું કર્મ બને છે, આત્મા કરતા અને વિકલ્પ એનું કર્મ. પણ આત્મા કરતા અને નિર્વિકલ્પ જે ઉપયોગ, શુદ્ધ ઉપયોગ, એનું કર્મ બનવું જોઈએ, એ નથી થતું. એટલે કરતા કર્મની પ્રવૃત્તિ અહીંયા વિકલ્પની સાથે અનાદિની હતી. સ્થૂળ એ સૂક્ષ્મ, પણ વિકલ્પ ને વિકલ્પ જ આવ્યો, દુઃખ ને દુઃખ, વિકલ્પનું ફળ દુઃખ. એનું કરતા બનો વિકલ્પનો, પછી અનુભવ થાય નિર્વિકલ્પ, અને પછી વિકલ્પ આવે તો વિકલ્પનો કરતા નહીં પણ વિકલ્પનો જ્ઞાતા થશે. પછી વિકલ્પ આવશે. જો આ શાસ્ત્ર જેને લખું એ જ્ઞાની છે બરાબર, એને આ શાસ્ત્ર લખું તો વિકલ્પ ઉભા થયા કે નહીં, કે વ્યવહાર ને એ કર્મથી બંધાયેલો છે એવો વિકલ્પ ઉભો થયો એને, અને નિશ્ચય ને એ કર્મથી બંધાયેલો નથી એવો એને વિકલ્પ થયો. કારણ નિર્વિકલ્પ ધ્યાનમાં તો શાસ્ત્ર લખાય નહીં, સવિકલ્પમાં આવીને લખા. તો પણ આ જે વિકલ્પ છે એને ઉભા થયા, એ જ્ઞાનનું જ્ઞેય છે. અને અજ્ઞાની અનુભવ પહેલા આવા વિકલ્પ ઉઠાવે તો એને કરતાનું કર્મ થઈ ગયું. મિથ્યા તો છોડી દીધું છે અને એને આત્માનો અનુભવ થઈ ગયો છે, અને પછી જે વિકલ્પ ઉઠે છે એ જ્ઞાનનું જ્ઞેય છે, પણ કરતાનું કર્મ નથી. જાણનારો એનું કરનાર નથી. હવે પરંતુ એવા વિકલ્પને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે રૂપ સમયસારને શુદ્ધાત્માને પામે છે. નય પક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નય પક્ષને છોડવાથી વિતરાગ સમયસાર થવાય છે. હવે જો આમ છે તો નય પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ નનચાવે? જો વિકલ્પથી દુઃખ છે ને આત્માનો અનુભવ થતો નથી તો ડાયો પુરુષ શા માટે આ વિકલ્પને ગ્રહણ કરે, એ વિકલ્પને છોડીને આત્માનો અનુભવ કરે? એમ જો આમ છે તો નય પક્ષના ત્યાગની ભાવનાને, એટલે કે રાગને છોડવાની જે ભાવના, એટલે સ્વભાવના ગ્રહણ પૂર્વક જે ત્યાગ થાય એ ખરેખર કોણ ન નચાવે? આવું કોણ ન કરે? સાણો માણસ, ડાયો માણસ કરે. એમ કહીને શ્રીમાન અમરચંદ્ર આચાર્ય નય પક્ષના ત્યાગની ભાવનાના 23 કળશરૂપ કાવ્યો કહે છે. નય પક્ષનો ત્યાગ એટલે કે નય દ્વારા ઉત્પન્ન થતો વિકલ્પ, રાગ, પક્ષ એટલે રાગ, રાગનો ત્યાગ. જ્યાં વિતરાગ ભાવનું ગ્રહણ થાય ત્યાં રાગની આરે એકતા બુદ્ધિ છૂટી જાય, રાગની, રાગનો સ્વામી બની જાય, અંતો તો એ જ્ઞાતા થઈ જાય. એનો એક શ્લોક છે, બહુ સારો છે આ 69 નો શ્લોક. યો એવ મુક્ત્વા નૈપક્ષપાતમ સ્વરૂપ ગુપ્તા નિવસંતિ નિત્યમ વિકલ્પ જાલ ચ્યુત શાંત ચિતા સ્ત એવ સાક્ષાત અમૃતમ પીવંતિ. જેવો નૈપક્ષપાતને છોડી પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે તેવો જ જેમનું ચિત્ત વિકલ્પ જાળથી રહિત શાંત થયું છે. વિકલ્પ ઉભા થતા હતા ચિત્તમાં, એમાં ક્ષોભ હતો, દુઃખ હતું. હવે જેમનું ચિત્ત એટલે જ્ઞાન વિકલ્પ જાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા સાક્ષાત અમૃતને પીવે છે. અતિન્દ્રિય આનંદને, અતિન્દ્રિય સુખને એ પીવે છે. ભાવાર્થ, જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે વ્યવહારનો, નિશ્ચયનો, પ્રમાણનો, ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ એટલે ચિત્તમાં ઉત્પન્ન થતો રાગ દ્વેષ ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય આ નહીં આવું છે ને આ નહીં આવું છે એવા વિકલ્પ જે છોડી દે ત્યારે વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવર્તિ થાય છે અને અતિન્દ્રિય સુખ અનુભવાય છે. હવે એ જ પ્રમાણે બધા નૈપક્ષને છોડાવવાના બધા શ્લોકો કયા. હવે આપણે જો એના પછી એક ભાવાર્થ છે એ વાંચી લઈ, એના પછીનો આ શ્લોક પછીનો જે ભાવાર્થ છે મોટો બીજા શ્લોક પછીનો, ત્યાં સાથે જ છે. આપણે 69 નંબરનો શ્લોક પહોંચ્યો ને પછી 70 નંબરનો શ્લોક છે, એ 70ના શ્લોક નો ભાવાર્થ આ ગ્રંથમાં પ્રથમથી જ 218 પાનું છે. એ ભાવાર્થ આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહાર નહીંને ગૌણ કરીને અને શુદ્ધ નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહાર નહીંને ગૌણ કરીને અને શુદ્ધ નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પર નિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ભગવાન ગૌણ કહેતા આવ્યા છે. રાગાદીને તો ગૌણ કરતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કયો છે. એ રીતે જીવ પદાર્થને શુદ્ધ નિત્ય અભેદ ચૈતન્ય માત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધ નયનો પણ પક્ષપાત એટલે વિકલ્પ કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે. આત્મા અશુદ્ધ છે એ તો પામી શકશે જ નહીં, કેમ કે આત્મા તો અશુદ્ધ છે જ નહીં. અશુદ્ધતા તો આશ્રવની છે એટલે એ તો ભૂલાવામાં છે, એ તો વ્યવહારના પક્ષવાળો છે, એ તો કઈ આંગણામાં છે નહીં. હવે એ વ્યવહારના પક્ષવાળો, હવે નિશ્ચયના પક્ષવાળો એમ આવ્યો ઓલી પર્યાયમાં અશુદ્ધતા છે એને ગૌણ કરીને ત્રિકાળ સામાન્ય નાયક એક ભાવ જે છે એના વિચારમાં આવ્યો કે હું શુદ્ધ એક અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ આત્મા છું અને એવું જીવનું સ્વરૂપ છે ખરું. નિશ્ચય નહીંથી જે વિચારે છે એના વિચારમાં જે લીધો છે આત્મા સ્વરૂપ તો એવું છે, સ્વરૂપ તો એવું છે પણ એ રૂપ થઈને એને અનુભવતો નથી, એમાં લીન થતો નથી, એનો વિકલ્પ ઉભો કરે છે નહી પક્ષનો. આ શુદ્ધ નહીંનો પણ એમ પક્ષપાત એટલે વિકલ્પ કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે. અશુદ્ધ નહીંની તો વાત જ છી, એને તો પામવાનો અવકાશ જ નથી. આત્મા કર્મથી બંધાયેલો છે ને આત્મામાં રાગ દ્વેષ થાય છે ને આત્મા આવો છે ને આત્મા તેવો છે એને તો કે છે કે ક્લાસ છે નહીં. પણ કદાચ એ વ્યવહાર નહીંના વિષયને ગૌણ કરીને નિશ્ચયના પક્ષમાં જેવો આત્માનું સ્વરૂપ છે સર્વજ્ઞ ભગવાને કહ્યું એવો પણ વિકલ્પ ઉઠાવશે તો પણ એ શુદ્ધ આત્માનો સ્વાદ નહીં આવે. ત્યાં સુધી અજ્ઞાની છે. અશુદ્ધ નયની તો વાત જ છી, પણ જો કોઈ શુદ્ધ નયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે અને તેથી વિતરાગતા નહીં થાય. પક્ષપાતને છોડી ચિન્હ માત્ર સ્વરૂપ વિશે લીન થઈએ જ સમયસારને પમાય છે. માટે શુદ્ધ નયને જાણીને તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી સ્વરૂપ વિશે પ્રવર્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી વિતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. જો હવે એ 71 નંબરના શ્લોક 70 નંબરના શ્લોકનો ભાવાર્થ વાંચ્યો. હવે 70 નંબરનો શ્લોક આપણે વાંચી લઈ પાનું આગળ 17મું. જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નયનો પક્ષ છે, અને જીવ કર્મથી બંધાયેલો નથી એવો બીજા નયનો પક્ષ છે, એક વ્યવહાર ને એક નિશ્ચય. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. જે તત્વવેદી વસ્તુ સ્વરૂપનો જાણનાર પક્ષપાત રહિત છે તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે, અર્થાત તેને ચિત્ત સ્વરૂપ જીવ જ્ઞાન સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે. બસ બધા વિકલ્પ છૂટી જાય, એવું આત્માનું સ્વરૂપ છે એવો અનુભવે છે. બસ હવે આગળ 43 ગાથા. આ શ્લોકો તો બધા સરખા છે. હા હા, એક શ્લોક બેસી જાય કે પક્ષપાત છોડી દે ભાઈ, જેમ છે સ્વરૂપ ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ આત્માનો અનુભવ કરી લે, વિકલ્પનો હવે કામ નથી. નિર્ણય કરવાનો હતો ત્યાં સુધી વિકલ્પ હતા, ખોટો નિર્ણય છોડવા માટે સારો નિર્ણય કરવા સાચો નિર્ણય કરવા માટે વિકલ્પ આવે ખરો, વિકલ્પ આવે ખરો, પણ એ વિકલ્પમાં હવે રોકાવા જેવું નથી, એનાથી આગળ વધવાનું. ગાથા એનું મથાળું. પક્ષાતિક્રાંતનું, પક્ષને ઓળંગી ગયેલાનું એટલે મિથ્યાત્વના રાગને ઓળંગી ગયાનું શું સ્વરૂપ છે એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કહે છે. જે નઈ પક્ષથી અતિક્રાંત થઈ શુદ્ધાત્માનો અનુભવ કર્યો સાધક થયો તો એનું સ્વરૂપ શું છે એ હવે સમજાવે છે. નય દ્વય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નય પક્ષ કંઈ પણ નવગ્રહે નય પક્ષથી પરિહીન તે. ગાથાનો અર્થ નય પક્ષથી રહિત એટલે વિકલ્પથી રહિત, તમામ પ્રકારના વિકલ્પ જેને છોડી દે છે રહિત જીવ, સમયથી એટલે શુદ્ધાત્માથી, પ્રતિબદ્ધ થયો થકો એટલે આત્માને અનુભવતો થકો, અર્થાત ચિત્ત સ્વરૂપ આત્માને અનુભવતો થકો. કોઈ વિકલ્પ ઉભો નથી કરતો, હવે સીધો શુદ્ધ આત્મામાં ઉપયોગ લગાવી અને અનુભવમાં લીન થાય છે તે આત્માનું શું સ્વરૂપ છે એમ. બંને નયોના કથનને એટલે સ્વરૂપને, નિશ્ચયનયનું શું સ્વરૂપ, નિશ્ચયનયથી આત્માનું શું સ્વરૂપ, વ્યવહારનયથી આત્માનું શું સ્વરૂપ, એવા બંને નયોના કથનને એટલે સ્વરૂપને કેવળ જાણે જ છે, જાણનાર છે, હવે કોઈ વિકલ્પ ઉત્પન્ન નથી કરતો. પરંતુ નય પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી, કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. આત્મા આત્માને અનુભવે છે ત્યારે આ નહીંથી આવો છું, આ નહીંથી આવો છું, કે દ્રવ્યાર્થિક નહીંથી હું એકરૂપ છું ને પર્યાર્થિક નહીંથી હું અનેકરૂપ છું, એવો કોઈ પણ પ્રકારનો વિકલ્પ વિચાર મન માનસિક બધું બંધ થઈ જાય છે, એકલો અનુભવ કરે છે. હવે એની ટીકા કેવળીની હારે મેળવે છે. જુઓ આહાહા, તિર્યંચ અનુભવ કરે, દેવ અનુભવ કરે, મનુષ્ય અનુભવ કરે, ત્યારે એ અનુભવના કાળમાં એ કેવળી જેવો છે એમ કે છે છેવટ, તો કેવળી જેવો જ છે અનુભવનો કાળ હોય ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં, અને સવિકલ્પમાં આવે તો પણ નયોના સ્વરૂપને જાણે છે પણ નય પક્ષ ગ્રહણ કરતો નથી, એવી દ્રષ્ટિમાં વિતરાગતા આવી ગઈ છે. આનંદની માત્રામાં ઓછું, ઓને બહુ લાંબુ નહીં, એની માત્રા મીઠાશ ગળપણ, જેમ સાકરની ગળપણ અને શેકરની ગળપણ એમાં ફેર છે ને, એમ એમ અહીંયા એક કસાયના અભાવ પૂર્વક આનંદ આવે. અને પરમાત્માને ચાર કસાયનો અભાવ થઈ ગયો તો વિતરાગતા વધી ગઈ ને, તો જેટલી વિતરાગતા વધી એટલો આનંદ વધી. અહીંયા વિતરાગતા થોડી છે તો જેટલી વિતરાગતા તેટલો આનંદ છે. એટલે અહીંયા નીચે થોડો આનંદ આવે ગ્રસ્થિને, અવિરત સમ્યક દ્રષ્ટિને. પંચમ ગુણસ્થાન હોય તો આનંદ વધે, છઠ્ઠા સાતમા ગુણસ્થાન મુનિરાજને આનંદ વધી જાય અને અરિહંતને પૂર્ણ આનંદ આવે. એમ જેમ જેમ એ સ્વરૂપમાં ઠરે અને કસાય કસાયનો નાશ થતો જાય ચોકડીનો ગ્રેડ, હા વિતરાગતા વધતી જાય છે ને, એટલી એટલી કસાયની ચોકડીનો અભાવ થાય છે સ્વરૂપમાં ઠરીને, તો વિતરાગતા વધે એટલો આનંદ આવે છે. મિથ્યા તો ગયો એટલે મોહ તો ગયો, અને એની સાથે રાગ દ્વેષ પણ અનંતાનું મંદિરનો જાય છે. એટલે એક ચોકડી અને મોહ બે ગયા, હવે ત્રણ ચોકડી બાકી હોય, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ને સંજ્વલન, ક્રોધ માન માયા ને લોભ, એટલા કસાયો રહ્યા છે. એ જયારે સ્વરૂપમાં વધારે લીન થાય ત્યારે બીજી ચોકડીનો નાશ થાય તો એ શ્રાવક પદમાં આવી જાય. એમ પેલું મિથ્યાત્વ ટાળવાની જ વાત છે. ગુરુદેવનો ઉપદેશ સમ્યક દર્શન પ્રગટ કરો, પછી તો ગાડી પાટા ઉપર ચડી ગઈ. સહજ કેમ કે હા, પછી પછી તો ઠરવાનો જ પ્રયોગ કરે, બીજું કઈ છે નહીં. પછી એને ભેદજ્ઞાન કરવું રહ્યું નહીં. એટલે આખું જગત મિથ્યાત્વના પાપને ભૂલી ગયું અને ચારિત્રના પાપને આગળ કર્યું, અને ચારિત્રના પાપને છોડવાનો અજ્ઞાની બધા જેવો ઉપદેશ આપે છે, પણ મિથ્યાત્વ નામનું જે પાપ છે એની ખબર જ પડી નથી કોઈને, તો પછી ત્યાગનો ઉપદેશ ક્યાંથી આપે. પણ ખરેખર પાપ તો ચારિત્રના પાપ કરતા મિથ્યાત્વનો પાપ કે છે કે સાત વ્યસન કરતા પણ પાપ અધિક છે. સાત પ્રકારના વ્યસન તો નકર પાપ જ છે, એકલું પાપ શિકાર છે, માંસાહાર છે, પરસ્ત્રી ગ્રમણ છે, કે એ તો પાપ જ છે. પણ ઈ સાત પ્રકારના પાપ કયા, એના કરતા મિથ્યાત્વનું પાપ અનંત ગણું છે. ખરેખર પાપનો બાપ તો મિથ્યાત્વ છે. સૌથી અઘરું હોવા છતાં એક સમયમાં જાય, હે અનાદિનું છે મિથ્યાત્વ, પણ જાય ત્યારે કેટલા ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં. અનાદિનો મિથ્યાત્વ મોહ હતો, એ જ્યાં અનુભવ થયો ત્યાં મિથ્યાત્વનો નાશ થઈ જાય છે એક સમયમાં. જો ચારિત્રના દોષનો નાશ કરતા અંતર્મૂર્ત લાગે બે ઘડી, અને મિથ્યાત્વ નાશ થતા એક સમય. એમ છે બેન કે શુદ્ધ આત્માનો પ્રત્યક્ષ જ્યારે અનુભવ થાય નિર્વિકલ્પ ધ્યાનમાં, આનંદનો અનુભવ આવે ત્યારે મિથ્યાત્વ નાશ થાય, ત્યારે સમ્યક દર્શન પ્રગટ થયું. તો સમ્યક દર્શનનો ઉત્પાદ અને મિથ્યાત્વનો વ્યય થાય છે. એટલે પહેલામાં પહેલો શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરો, સમજીને જેવો શુદ્ધાત્મા છે એવો નિર્ણય કરવો, નિર્ણય કરીને પછી પ્રયોગ કરવો, અને પછી પ્રયોગ થતાં ચાલુ થતાં એને અનુભવ થાય છે. તો સમ્યક દર્શન થાય ત્યારે મિથ્યાત્વ જાય. એમને મિથ્યાત્વ તમે એ કાંઈ જાય એવું છે નહીં, પરમા મોહ રાખવો છે. હવે પરમા મોહ છૂટતો નથી, હજી પરમા મોહ હજી તો પરદ્રવ્યની આરે એકતા છે. તો પરદ્રવ્યની આરે એકતા છૂટે પછી રાગની આરે એકતા તોડવાની, પછી ઇન્દ્રિય જ્ઞાનની હારે એકતા બુદ્ધિ એ તોડવાની. એ અનંતો પુરુષાર્થ માગે છે. કઈ એકદમ વાત કરવી સહેલી છે, વાત કરવી સહેલી છે. હા, આચરણ, આ સમ્યક દર્શનનું આચરણ છે, ચારિત્રનું આચરણ અને એક સમ્યક દર્શનનું આચરણ. જગતના જેવો ચારિત્રનું આચરણ રાહ જુએ છે, પણ સમ્યક દર્શનનું મિથ્યા આચરણ હોય તો ચારિત્રનું આચરણ આવે જ નહીં. ગામડાઓમાં સર્પ નીકળતા હોય ઝેરી, અને ઉંદર પણ નીકળે. ગામડાઓમાં તો બધા મકાનો એવા હોય ને. હવે કોઈ ભાઈ એવો પ્રયોગ કર્યો કે ઉંદરનું પાંજરું રાખ્યું, ઉંદર પકડી પકડીને બહાર નાખી આવે, મૂકી આવે બહાર ખેતરમાં, જ્યાં એ રક્ષિત હોય મરે નહીં એવી રીતે, સમજી ગયા. હવે ઉંદરને તો કાઢે છે રોજ થોડા થોડા, પણ હરફ જે ઝેર છેરી લો એને એ બહાર કાઢતો નથી. એમ જગતના જીવો જે ચારિત્રનું પાપ લાગે એનાથી તો બચવાનો પ્રયોગ કરે છે. એટલે ઉંદરને તો પકડીને બહાર કાઢે છે, પણ જે મિથ્યાત્વ નામનો ઝેરી નાગ છે જે સમયે સમયે એના ચૈતન્ય પ્રાણને હણે છે એને રાખી મૂકે છે. બોલો, હવે હા ઊંધો રસ્તો, હવે કેદી એનો આરો આવે. મિથ્યાત્વનો પાપ એ તો જાણે પાપ જ નથી, કોઈને પાપ જ લાગતું નથી. અને હિંસા, જૂઠ, ચોરી એ પાપ લાગે છે, કે ખોટું બોલીએ આપણે તો પાપ લાગે. માટે આપણે ખોટું ન બોલવું, સાચું બોલવું. પણ હું બોલી શકું છું, ભાષા કાઢી શકું છું, એવો જે તારો અભિપ્રાય, એ મિથ્યાત્વનું પાપ મોટું છે. પણ અંતર ભૂલ અંતરમાં થાય છે ને, તો અંદર ભૂલ થાય છે તો અંદર ભૂલ ભાગવી પડશે ને. ટીકા. જેવી રીતે કેવળી ભગવાન, જો કેવળી ભગવાનની હારે શ્રુત જ્ઞાનીને મેળવે છે, જેવી રીતે કેવળી પરમાત્મા વિશ્વના સાક્ષીપણાને લીધે, આહા વિશ્વના સાક્ષી છે તો જ્ઞાતા દ્રષ્ટા, કોઈના કરતા હરતા નથી, વિશ્વના સાક્ષીપણાને લીધે કોર્ટમાં જાય તો સાક્ષી હોય એને સજા ન મળે, એને મળે. ભાઈ હું તો સાક્ષી છું, આ બધા બે બાજતા હતા, મેં નજરે જોયું, આવી પરિસ્થિતિ હતી, હું બયાન કરું છું. તો મેં શેઠ કહે કે ભાઈ તમે તો સાક્ષી છો, તમારે ગભરાવાની કઈ જરૂર, જે હોય એ રિપોર્ટ આપે, બસ કહી દઈએ. એમ કે છે, વિશ્વના સાક્ષીપણાને લીધે, જ્ઞાતા દ્રષ્ટા થયા હોવાને લીધે, શ્રુત જ્ઞાનના અવ્યવભૂત એવા જે વ્યવહાર નિશ્ચય નહીં પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે, કે છે કેવળી ભગવાનને શ્રુત જ્ઞાન નથી, શ્રુત જ્ઞાનનો અવ્યવ અભાવ થઈ ગયો. શ્રુત જ્ઞાનનું અવ્યવ એટલે અંશ નહીં, બે નહીં, એ બે નયના પક્ષો પણ નથી, પણ એ બે નયોનું સ્વરૂપ શું છે એને બરાબર જાણે છે કેવળી ભગવાન. એની પાસે શ્રુત જ્ઞાન નથી, એની પાસે નય જ્ઞાન નથી, એની પાસે નય પક્ષનો વિકલ્પ કોઈ નથી, કેવળી થઈ ગયા છે. તો શ્રુત જ્ઞાન કોને કહેવાય, શ્રુત જ્ઞાનના અંશ બે નય કોને કહેવાય, એ બધાના સ્વરૂપને કેવળ જાણે છે, વિશ્વને જાણે છે, એમ શ્રુત જ્ઞાનને પણ જાણે છે. શ્રુત જ્ઞાનના અવ્યવભૂત એવા જે વ્યવહાર નિશ્ચય નહીં પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે, પરંતુ નિરંતર પ્રકાશમાન સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે, આ કેવળ જ્ઞાનના વિશેષણો, નિરંતર પ્રકાશમાન સહજ સ્વાભાવિક વિમળ મળ રહિત કેવળ જ્ઞાન, સકળ સર્વથા સકળ કેવળ જ્ઞાન વડે, સદા હંમેશા પોતે જ વિજ્ઞાન ઘન થયા હોયને, સ્વરૂપમાં ડૂબી ગયા હોય ને, શ્રુત જ્ઞાનની ભૂમિકાના અત્રકાન પડે વળે, જે સાધક અવસ્થામાં શ્રુત જ્ઞાનની ભૂમિકા હતી એને ઓળંગી ગયા, છદ્મસ્તવે નથી, એ તો કેવળી થઈ ગયા, અરહિન પરમાત્મા થઈ ગયા. શુદ્ધ જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે, અર્થાત શુદ્ધ જ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે, કારણ કે એને ઓળંગે ત્યારે તો પરમાત્મા થાય, અંતરાત્મદશા ગઈ અને પરમાત્મા દશા પ્રગટ થઈ. લીધે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોણ કેવળી ભગવાન સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહતા નથી. કેવળ જ્ઞાનની સિદ્ધિ કરી, હવે કેવળીની હારે શુદ્ધ જ્ઞાનીને મેળવે છે. તેવી રીતે જે શુદ્ધ જ્ઞાની આત્મા ક્ષોભશ્રમથી જેનું ઉપજવું થાય છે, એમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું હતું, અહીંયા ક્ષોભશ્રમ જ્ઞાન, અપૂર્ણ જ્ઞાન, અધૂરું જ્ઞાન, ક્ષોભશ્રમ જ્ઞાનથી જેમનું ઉપજવું થાય છે, એવા શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં સવિકલ્પ દશા હોય ત્યારે એને વિકલ્પની તો ઉત્પત્તિ થાય. કોઈને સમજાવવાનો કાળ હોય કે શાસ્ત્ર લખવાનો કાળ હોય કે આ નયે કર્મથી બંધાયેલો છે ને આ નયે કર્મથી બંધાયેલો નથી, એવા વિકલ્પો બીજાને સમજાવવાના કાળે હોય ખરા, તો વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્તિ થયો હોવાને લીધે જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એને ગ્રહણ કરતો નથી, એને માત્ર જાણે છે જ્ઞાતા દ્રષ્ટાપણે, એની હારે એકતા કરતા નથી, એના પ્રત્યે ઉત્સાહ નિવૃત્તિ થઈ ગયો છે. વિકલ્પ છે રાગ, પણ રાગનો રાગ નથી, વિરાગી થઈ ગયા છે. નિવૃત્ત થઈ હોવાને લીધે શ્રુત જ્ઞાનના અવ્યવભૂત વ્યવહાર નિશ્ચય નય પક્ષોના સ્વરૂપને કેવળ જાણે છે, જે નયોનો આ વિકલ્પ ઉભા થાય છે પણ એના સ્વરૂપને કેવળ જાણે છે, પણ એને ગ્રહણ કરતા નથી કે આ વિકલ્પ મારું સ્વરૂપ છે. વિકલ્પ કર્મ બનતો નથી, આવે જ્ઞાન કર્મ બન્યું તો વિકલ્પ જ્ઞાનનું ગ્રેય થઈ ગયું, એટલે નય પક્ષ ગ્રહણ કરતા નથી, પક્ષપાત છૂટી ગયો છે, મધ્યસ્થ થઈ ગયા. વિતરાગી જ્ઞાન છે ને એ મધ્યસ્થ છે, જેવું જે સ્વરૂપ હોય એ સ્વરૂપને જાણા કરે, કોઈ ખેંચતાણ નહીં, ખેંચતાણ નહીં. જે સ્થિતિ દ્રવ્યની ગુણની પર્યાયની પોતાની સાધકની જે સ્થિતિ હોય એનું બ્યાન કરે એને જાણે અને બીજાને કહે, પણ કોઈ આમ જ છે ને આમ છે એમ ખેંચતાણ નહીં, એકદમ મધ્યસ્થ, મધ્યસ્થ વિતરાગી દ્રષ્ટિ થઈ ગઈ, જેમ છે એમ જાણે. પરંતુ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ઓમાં હું હતો, પરંતુ કેવળીમાં નિરંતર પ્રકાશમાન સહજ વિમળ સકળ જ્ઞાન કેવળ જ્ઞાન વડે એમ તું ને એની સામે અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે, અર્થાત ચૈતન્યમય આત્માના અનુભવ વડે, તે વખતે એટલે અનુભવના કાળે પોતે જ વિજ્ઞાન ઘન થયો હોય ને શ્રુત જ્ઞાન આત્મક સમસ્ત અંતરજલ્પરૂપ અંદર મનના સંગે ઉત્પન્ન થતા વિકલ્પો, એને અંતરજલ્પ કહેવાય, અને બહિર્જલ્પરૂપ વાણી દ્વારા વિકલ્પ ઉત્પન્ન થાય એને બહિર્જલ્પ કહેવાય, એવા બે પ્રકારના જે વિકલ્પો ઉભા થતા હતા એ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી, તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર એનાથી રહિત પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યેક જ્યોતિ આત્મખ્યાતિરૂપ અનુભૂતિ માત્ર સમયસાર છે. આનું નામ શુદ્ધાત્માનો અનુભવ છે. એને નય પક્ષ ગ્રહણ છૂટી જાય છે, એ નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં તો એ કેવડી જેવો છે એમ ભાવાર્થમાં આગળ કહેશે. એમાં થઈ ગયો વખત સ્વરૂપને સમજ નિર્ણય ન થાય, અનુભવ પહેલા નિર્ણય આવવો જોઈએ. એ નિર્ણયનો કાળ હોય ને જયારે ચોકસાઈનો, ત્યારે એને પ્રમાણ અને નય દ્વારા એ સાધન દ્વારા પોતાના સ્વરૂપને જ્ઞાનીઓ જે રીતે કહે છે એ રીતે એના મગજમાં લીએ છે, અને પછી જયારે અનુભવનો કાળ આવે છે ત્યારે એ પ્રમાણ નય નિક્ષેપના વિકલ્પો બધા વયા જાય છે, સાક્ષાત અનુભવ થાય છે. નિર્ણય વખતે આવા વિકલ્પ હોય ખરા.
આત્મા કરતા પણ નથી અને એ પરિણામનો આત્મા ભોગતા. આવો એને પેલા નિષ્ક્રિય પરમાત્મા છે એનો બરાબર શુદ્ધાત્માનો નાયક ભાવનો જેવો છે તેવો પ્રમત અને અપ્રમતિ રહી છે. આત્મા રહી છે તેથી તે શુદ્ધ છે. એવા શુદ્ધાત્માનું તેને પેલા પક્ષમાં આવીને નિર્ણય કરવો.
નિર્ણય
ખોટો છે ને એટલે જવાબ નથી મળતો. ધ્યાનમાં બેસે જી પણ નિર્ણય ખોટો છે એટલે જવાબ ન મળે.
કોઈ વાતમાં પણ
એકવાર
જરાક ખોટું
બોલ્યા
હોય તો કેટલી વાતમાં
એનો શુદ્ધ ભાવ અધિકાર. ગાથા 49. પેલામાં પેલું સ્વરૂપ તો આત્મા એમ વિચારવું જોઈએ કે કેવળ માત્ર હું દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ એટલી વસ્તુ માત્ર હું છું. મારા દ્રવ્યથી બીજા દ્રવ્યો જે ક્ષેત્રે એ ભિન્ન છે. મારું સ્વક્ષેત્ર જે અસંખ્યાત પ્રદેશી જે ક્ષેત્રમાં હું રહેલો છું એનાથી આ બધા ક્ષેત્ર બાહ્યના છે એ મારાથી ભિન્ન છે. મારા ક્ષેત્રમાં એ પદાર્થ આવતા નથી અને એ પદાર્થના ક્ષેત્રમાં હું જતો નથી. પછી સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ મારા પરિણામમાં જ હું રહેલો છું, બીજાના પરિણામમાં હું રહેલો નથી. સ્વકાળ એટલે કલાક દિવસ મિનિટ સમય એમ ન લેવું. સ્વકાળ એટલે પોતાના પરિણામ, સ્વદ્રવ્ય એટલે પોતાનું આત્મદ્રવ્ય, સ્વક્ષેત્ર એટલે પોતાનું અસંખ્યાત પ્રદેશી ક્ષેત્ર. કેટલા ભાગમાં આત્મા રહેલો છે એને સ્વક્ષેત્ર કહેવાય. કેમ કે આત્મા પોતાના ક્ષેત્રમાં રહેલો છે, બીજાના ક્ષેત્રમાં જઈ શકતો નથી. સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ એટલે પોતાના પરિણામ. સ્વકાળ એટલે મિનિટ સેકન્ડ નહીં પણ પોતાના પરિણામને ભગવાન સ્વકાળ કહે છે. અને સ્વભાવ પોતાનો તો એમાં જ્ઞાન દર્શન આદિ જે ગુણો છે એ આત્માનો સ્વભાવ છે. હવે પોતાના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં આત્મા રહેલો છે પણ પરદ્રવ્યના પરક્ષેત્રના પરકાળ અને પરભાવમાં આત્મા રહેલો નથી એમ જાણીને એને પર પદાર્થ થી તદ્દન ભિન્ન છું એમ પહેલામાં પેલું એને નક્કી કરવું પડશે. મારા દ્રવ્ય ગુણ અને પર્યાયમાં જ હું છું, મારા દ્રવ્યમાં અને મારા પરિણામમાં જ હું છું એટલું જ અસ્તિત્વ મારું છે, બાકી કોઈ ચીજ મારામાં નથી એમ જાણીને પેલા પરદ્રવ્યથી જુદો પાડતા એ પ્રમાણ જ્ઞાનના વિષયમાં આવે છે. પ્રમાણ જ્ઞાન પ્ર એટલે વિશેષે કરી અને જ્ઞાન એટલે પોતાના જે અનંત ધર્મો છે, દ્રવ્ય ગુણ પર્યાય નિત્ય અનિત્ય એક અનેક એ બધા જે ધર્મો છે એ ધર્મો જેટલો જ હું છું એટલે પોતાના જ્ઞાનને મર્યાદામાં લાવીને મારું અસ્તિત્વ ક્યાં ને કેટલું છે ને કેમાં છે કે જેટલામાં મારું દ્રવ્ય તેટલામાં હું અને જેટલામાં મારા પરિણામ પ્રગટ થાય છે તેટલામાં હું. પછી અજ્ઞાની હોય તો રાગાદિના પરિણામ થાય તો તેટલામાં હું છું, પણ રાગનું જે નિમિત્ત છે બાહ્ય પદાર્થ એમાં તો હું જતો નથી, એમાં હું નથી. જેમ કે મકાન છે એ રાગનું નિમિત્ત કહેવાય, રાગ જીવની સત્તામાં થાય અને રીએ રીએ ત્યાં સુધી, અજ્ઞાન હોય ત્યાં સુધી, પણ એની સત્તામાં એનું જે નિમિત્ત છે મકાન કે કુટુંબ પરિવાર, એ તો એની સત્તામાં આવતું જ નથી. પોતાની સત્તામાં પોતાનું દ્રવ્ય અને પોતાના પરિણામ એટલી સત્તા છે, એનાથી બાહ્ય જે પદાર્થ છે એ તો આત્માથી તદ્દન ભિન્ન છે. માટે એનો તો તું મોહ ને મમતા છોડી દે કે આ કુટુંબ મારું, મકાન મારા, પૈસો મારો, આ દેહ મારો, કેમ કે દેહ તારી સત્તાની બહાર છે, કેમ કે એ દેહ છે એ પૂતગલના પરિણામ છે, એ જીવના પરિણામ નથી. અને દેહ મારો એવી જે મમતા થાય એ જીવના વિભાવ ભાવ પરિણામ છે. એ પરિણામમાં કથનચિત તારું અસ્તિત્વ છે, પણ એ પરિણામનું નિમિત્ત જે દેહ એમાં તો તું આવી શકતો જ નથી. દેહ તો તદ્દન તારાથી ભિન્ન છે. એટલે પ્રમાણ જ્ઞાન પરદ્રવ્યોથી જુદો પાડીને પોતાની સત્તામાં આવે છે આત્મા, કે હું મારી સત્તા કેટલી, કે જ્યાં સુધી મારા સ્વભાવનું ભાન ન કરું, અનુભવ ન કરું, ત્યાં સુધી મારી સત્તામાં રાગ દ્વેષ મોહના પરિણામ થાય અને એનું ફળ જે દુઃખ એને હું ભોગવું. પણ રોટલા દાળ શાક ભાત તો ભોગવી શકાતા જ નથી, પૈસો ભોગવી શકાતો નથી, પર પદાર્થ ભોગવી શકાતો નથી, કેમ કે મારી સત્તાની બહાર છે. કરવું ને ભોગવવું અજ્ઞાન ભાવે, અજ્ઞાન ભાવે કરવું ને ભોગવવું કેટલું, કે રાગને કરે અજ્ઞાની અને એનું ફળ દુઃખ એને ભોગવે. એટલે કરતાને ભોગતા પણું એની મર્યાદામાં છે, પરનું કરવાપણું ને પરનું ભોગવવાપણું એ તો મર્યાદાની બહાર છે, એ તો વસ્તુના સ્વભાવમાં નથી.
ખાવું ખાવું છે, ભાવ કરે, બાકી
ઈચ્છા કરે, ભાવ કરે, આહાર લેવાની ઈચ્છા કરે તો ઈચ્છાનું કરતા બને અજ્ઞાની, અને ઈચ્છાનું ફળ આકુરતા એનું દુઃખ મૂળ એને ભોગવે. પણ એનું કરવું ને ભોગવવું એની મર્યાદા પોતાના પરિણામ પૂરતી છે. એ પરિણામની બહાર એ ગાંઠિયા ખાય, કે ગાંઠિયાને ભોગવે, કે ગાંઠિયાને કટકા કરે, કે બિસ્કીટના કટકા કરે, એ તો એ વસ્તુના સ્વભાવમાં જ નથી.
આત્માનું કામ નથી,
આત્માનું કાર્ય નથી,
શરીરનું કામ છે.
એ પૂતગલ પૂતગલનું કાર્ય કરે છે, પૂતગલનું કાર્ય સ્વતંત્ર થયા કરે છે. એનો હું કરતા ને ભોગતા નથી. મારા અજ્ઞાન ભાવે મારા રાગાદીના પરિણામને કરું અને એનું ફળ દુઃખને ભોગવું. અજ્ઞાન ભાવે કરતા ને ભોગતા પણ આટલી મર્યાદા છે, એની બહાર તો આત્મા જઈ શકતો નથી. અને જ્યારે હું જ્ઞાન કરું, આત્માનું ભાન કરું, તો વિતરાગ ભાવના પરિણામને હું કરું અને એનું ફળ આનંદને હું ભોગવું, એટલી મર્યાદા છે. એ પણ પ્રમાણ દ્રષ્ટિથી કરતા ને ભોગતા પણ છે. શુદ્ધ નહીંથી જોવામાં આવે, નિશ્ચય નહીંથી જોવામાં આવે, તો મારો આત્મા મારામાં થતા પરિણામને કરતોય નથી ને ભોગવતોય નથી, પણ પરિણામ થાય એને માત્ર જાણે છે. એવો જાણનાર તત્વ હું છું. એમ જ્યારે આમ બહારથી હંકેલતા હંકેલતા અંદરમાં આવે, ને અંદરમાંથી પછી પ્રમાણ જ્ઞાનમાં આવે, ને પ્રમાણ જ્ઞાનમાંથી અજ્ઞાનમાં આવે, ને અજ્ઞાનમાંથી અજ્ઞાન છોડીને જ્ઞાનમાં આવે, અને એ જ્ઞાનના પરિણામને ગૌણ કરીને ત્રિકાળી જ્ઞાયકને દ્રષ્ટિમાં લઈએ, ત્યારે એને જ્ઞાન પ્રગટ થઈ જાય, ત્યારે એ જ્ઞાની થઈ જાય. સમજો? એટલે પહેલામાં પહેલું તો શીખવા જેવું એ છે કે મારે આ જગતના પર પદાર્થોની હારે કાંઈ કસો એ સંબંધ નથી. કોઈ એક રજકણ મારું નથી. હવે દેહનું રજકણ મારું નથી તો પછી કુટુંબ પરિવાર અને મકાન ધન આની એ તો દૂરવર્તી છે, આ સમીપવર્તી છે. સમીપવર્તી આત્માની સાથે એનો સંબંધ થયો છે, નજીકમાં નજીક હોય એનો સગો વાલો તો શરીર છે, પણ એ શરીર એ આત્માનું નથી. શરીર પર અજકણ પણ આત્માનું થતું નથી તો પર પદાર્થ ક્યાંથી થાય? એમ જાણીને એને પર પદાર્થ પ્રત્યે તે તીવ્ર મોહ અને મમતા છે ને એ છૂટવા માંડે અને પોતાના આત્માની સમીપે આવે, અને આત્માની સમીપે આવતા માત્ર મારા પરિણામ અને મારો આત્મા એટલો જ મારે વિચાર કરવાનો છે. હવે પરિણામમાં જે વિકાર ને રાગાદી થાય છે અજ્ઞાન, એનો અભાવ કેમ થાય? બસ એ શીખવા જેવું છે. અજ્ઞાન તો કરી રહ્યો છું અનાદિથી અને અજ્ઞાનથી દુઃખી થઈ રહ્યો છું, એટલો સ્વીકાર કર્યા પછી હવે એ દુઃખનું કારણ જે અજ્ઞાન એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને ચારિત્ર, અજ્ઞાન એક શબ્દમાં બધું આવી ગયું. દુઃખનું કારણ અજ્ઞાન છે. જીવ માત્ર ને નિગોદ નો જીવ હોય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, દુઃખનું કારણ માત્ર પોતાના શુદ્ધાત્માનું અજાણપણું, પોતાના શુદ્ધાત્માને ન ઓળખવો, એ અજ્ઞાન છે. લંડનની શેરીઓ ને રસ્તાનું અજાણપણું તે અજ્ઞાન નથી, પણ પોતાનું જેવું સ્વરૂપ છે સર્વજ્ઞ ભગવાને કહ્યું આત્મતત્વ, એનું અજાણપણું, એનું નામ અજ્ઞાન છે. અને એ અજ્ઞાનથી આત્મા અનાદિકાળથી દુઃખી થઈ રહ્યો છે.
અને અજ્ઞાનથી બચાવનું કારણ નથી, અજ્ઞાન બચાવ કારણનું કારણ નથી.
જ્ઞાન પ્રગટ થાય કે જેથી આત્માને દુઃખ ટળી ને સુખ પ્રગટ થાય, એ પ્રયોજન છે. એટલે કહેવાનો આશય એ છે કે માત્ર પોતાનું દ્રવ્ય અને પોતાના પરિણામ એટલો વિચાર કરવો, બાકી કોઈનો વિચાર બહુ લાંબો લંબાવા જેવો નથી. સમજી ગયા કે આ મારો ભાઈ છે ને આને આમ કર્યું ને તેમ કર્યું, અરે ભાઈ એ પરદ્રવ્ય છે, એના વિચાર છોડો. એના વિચાર કરવાથી આત્માને કાંઈ પણ લાભ થાય નથી, ઉલટો નુકસાન થશે. મારા જ્ઞાનનો વિષય દેવગુરુ શાસ્ત્ર પણ નથી તો કુટુંબ પરિવાર તરફ મારું લક્ષ જાય, એ તો પાપનું કારણ થાય છે. દેવગુરુ શાસ્ત્રને જાણવાનું પણ એનું લક્ષ છોડીને, કેમ કે એ આપણાથી તદ્દન ભિન્ન છે. જે ભિન્ન પદાર્થ છે એનો વિચાર કરવાથી તમને શું ફાયદો થાય? કાંઈ ફાયદો નથી. માટે તમારે વિચાર કરવો હોય તો તમારા આત્માના દ્રવ્યને ત્રિકાળી જે અનાદિ અનંત વસ્તુ નિત્ય અને પલટતા પરિણામ સમયે સમયે, બસ એટલા વિચારના વર્તુળમાં આવી જાઓ અને પછી એ જે પરિણામ છે એનું પણ લક્ષ છોડો અને આત્માનું લક્ષ કરો તો તમારું કલ્યાણ થાય. આ વાત આ શુદ્ધ ભાવ અધિકારમાં એ વાત બતાવે છે. ગાથા 49. આ સર્વ ભાવ કહેલ છે વ્યવહાર નયના આશ્રયે, સંસારી જીવ સમસ્ત સિદ્ધ સ્વભાવી શુદ્ધ નયાશ્રી. જેટલી જેટલી અત્યાર સુધી જે વાતો કરી કે જીવમાં આ ભાવ નથી, આ ભાવ નથી, આ ભાવ નથી, એ બધા જે ભાવો છે એ વ્યવહાર નહીંથી જોવામાં આવે તો જીવમાં થાય છે, જીવના પરિણામ છે. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ પરિણામ જીવના છે, પણ જો દ્રવ્ય સ્વભાવને જોવામાં આવે તો તેમાંના કોઈ પણ પરિણામે જીવના નથી. એમ એ કે છે શુદ્ધ નયાશ્રય અનિવાર્ય. આ પૂર્વોક્ત એટલે 38 ગાથાથી 48 ગાથા સુધી જેનો નિષેધ કર્યો કે જીવના નથી, જીવના નથી, જીવના નથી, જીવના નથી એમ કહ્યું ને, ત્યાં પૂર્વોક્ત આ બધા ભાવો ખરેખર વ્યવહાર નહીંનો આશ્રય કરીને સંસારી જીવોમાં કહેવામાં આવ્યા છે. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે 14 ગુણ સ્થાન, 14 માર્ગના સ્થાન, જીવ સમાસ, રાગ દ્વેષ મોહ, ક્રોધમાન માયાના પરિણામ, વ્રતના પરિણામ, અવ્રતના પરિણામ, તપના પરિણામ, એ બધા પરિણામ માત્ર જે કયા છે તે વ્યવહાર નયની પ્રધાનતાથી મુખ્યતાથી આશ્રય કરીને કહેવામાં આવ્યા છે, કહેવામાં આવ્યા છે. શુદ્ધ નયથી હવે બીજી એક પ્રતિપક્ષ નય છે, પરિણામને જોનારું એક જ્ઞાન અને એક દ્રવ્યને જોનારું જ્ઞાન, બસ આટલું તમે શીખી જાઓ તો બસ છે. પરિણામને જોવે જે જ્ઞાન જોવે છે એ જ્ઞાનનું નામ વ્યવહાર નહીં છે, નહીં એટલે જ્ઞાન નો અને વ્યવહાર એટલે ભેદને વિષય કરે છે પર્યાયને, માટે વ્યવહાર નહીં. અને આની કોર બંધ કરી આંખ અને આની કોર જો દ્રવ્ય સ્વભાવને, તો એનું નામ નિશ્ચય નહીં. બસ આત્માના બે પડખા, એક દ્રવ્ય અને એક પર્યાય. પરિણામનું લક્ષ છોડી અને દ્રવ્યનું સ્વભાવનું લક્ષ કરવા જેવું છે. આ વિભાવ છે પરિણામ માત્ર. કહે છે કે શુદ્ધ નહીંથી સંસારમાં રહેલા સર્વજીવો, સંસારમાં રહેલા સર્વજીવો, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય બધા નિગોદના જીવો પણ જો શુદ્ધ નહીંથી જોવામાં આવે તો, એટલે એના આત્માના મૂળ સ્વભાવ તરફ જોવામાં આવે તો, તે બધા જીવો સિદ્ધ સ્વભાવી છે. જેવા સિદ્ધ પરમાત્મા છે એવા સંસારી જીવો પણ સિદ્ધ જેવા બધા આત્માઓ છે એમ. આ બધા જે ભેદ પડ્યા છે, એક ઇન્દ્રિ બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય મિથ્યા દ્રષ્ટિ સંસારી આ તે, એ બધા ભેદો છે એ વ્યવહારનેથી કહેવામાં આવ્યા છે. કેમ કે આત્માની સાથે એટલા પરિણામનો એને સંયોગ સંબંધ થાય છે, તો એ સંયોગનું જ્ઞાન કરાવે છે વ્યવહાર નહીં, કે આત્માની સાથે એટલો એનો પર્યાયનો સંયોગ સંબંધ થયો છે. હવે એ સંયોગને ન જોતા આત્માના મૂળ સ્વભાવ ઓરિજિનલ ઉપર જુઓ તો એમાં ઠરે તો એમાં કઈ દેખાતું નથી. એમાં તો ત્રણેય કાળ શુદ્ધ છે, અને એ શુદ્ધની શ્રદ્ધા અને એનું જ્ઞાન કરવું તેનું નામ સમ્યક દર્શન જ્ઞાન છે. ભાવ ફરી જાય છે. જ્યાં તમે આનિકોર દ્રષ્ટિ કરતા હતા તો આત્મામાં રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા દેખાતા હતા. હવે એ તરફનું લક્ષ તમે છોડી દીધું અને બીજા પડખે તમે જવા માંડ્યા તો તમને આત્મા શુદ્ધ પરમાત્મા છું એમ તમને શ્રદ્ધા જ્ઞાનમાં આવે છે. હવે એમ જ્યાં આવ્યું ત્યાં ઓલા પરિણામ જે બગડતા હતા એ પરિણામ સુધરી ગયા. એ પરિણામ ન રહ્યા, એ પરિણામમાં પલટો થઈને પરિણામમાં વિતરાગતા પ્રગટ થઈ. જે અજ્ઞાન ભાવે રાગ ઉત્પન્ન થતો હતો